શ્રીજી મહારાજે 73મા વચનામૃત પ્રથમમાં કહ્યું, મન દીધું હોય ને ન દીધું હોય એના લક્ષણ. શ્રીજી મહારાજ કે અમે જ્યારે વાત કરતા હોઈએ, અમે જ્યારે દર્શન આપતા હોઈએ, ત્યારે જેણે મન દીધું હોય એ જો હાજર ન હોય તો એના અંતરમાં અતિશય દાશ થાય. અરે રે હું રહી ગયો, અરે અરે હું રહી ગયો, એમ દિન પ્રતિદિન જેને વાત સાંભળવામાં અને દર્શનમાં જેને હેત વધતું જાય એને મન દીધું છે. બધું દેવાય, મન નથી દેવાતું ને. મન અર્પણ ક્યાં થાય છે? બીજું તો બધું રૂપિયા પૈસા ધન દોલત બીજું બધું અર્પણ થાય. મન આપી દેવું સર્વસ્વ આપ્યું, પણ કેવું લક્ષણ આપ્યું કે દર્શન અને કથા શ્રવણ વગર રહી ન શકે તો એને એમને મન આપી દીધું છે. આ બધું વિચારવા જેવું નથી લાગતું કે પેલી વાત તો પડાય જીવનમાં આવે એ તો બહુ મોટી વાત છે, પણ બે ઘડી શાંત ચિત્તે વિચારવા જેવું નથી કે આપણે ફીફા નથી ખાંડતા. હે, શું હેત કહેવાય કે શું મન દીધું કે શું સત્સંગ કહેવાય? મીટર્સ તો હાવ નાના નાના છે, જો કથા વગર રહી ના શકે જેનામાં હેત છે તો સમજ્યા કે બસ હવે કંઈક સત્સંગ થયો, કંઈક હેત થયું. એ આપણે મુક્તાનંદ સ્વામી બાળ વય છે, સદગુરુને ગોતવા માટે વાંકાને ધાંગધ્રા બધે ભર્યા છે, કોઈ સદગુરુ ન મળ્યા ત્યારે આત્મહત્યા કરવા માટે પણ તૈયાર થઈ ગયા, અને વૃક્ષો ઉપર ચડીને ભૂસાકો મારવા માટે જ્યાં ભયંકર નદીના ઘૂઘવાટ કરતા પ્રવાહમાં પડવા માટે તૈયાર થયા, એ જ વખતે આકાશવાણી, અરે ઓ મુકુંદ તું સરદાર જા, તને ભગવાન મળશે. પછી સરદાર આવ્યા અને સરદારમાં રામજી મંદિરની જગ્યા, એમાં એક તુલસીદાસ કરીને વૈરાગી સાધુ રહે, એની સાથે રહ્યા. દિવસો પસાર થાય છે અને એ મુક્તાનંદ સ્વામી, ત્યારે એનું નામ મુકુંદદાસ, રામચરિત માનસની સુંદર કથા કરે. બાવાજી હતા મૂળ તો, અમરાપુરના ચોરાની સેવા કરતા, આજે પણ એ ચોરો છે, અને 14 વર્ષની ઉંમરે મુક્તાનંદ સ્વામી ત્યાં ચોરામાં સેવા કરતા, અને 14 વર્ષની ઉંમરે એમણે હનુમાનજી પધરાવ્યા છે અમરાપુર ચોરામાં, એ આજે પણ દર્શન આપે છે. મુક્તાનંદ સ્વામી હનુમાનજી પધરાવ્યા છે, મેં દર્શન કર્યા છે એ હનુમાનજીના, સરસ નાનકડી મૂર્તિ છે, એ ચોરામાં બેસીને તો મેં ભણ્યા છે નાના. ખબર નહીં એ વખતે એને જે ચોપાયો ગાયો છે ક્યાંક બેસીને સાંભળી છે તો આજે ગવાય છે. તુલસીદાસ વૈરાગ્યની સાથે રહે છે, સરસ રામકથા કરે છે, ગામના લોકો રાત્રિ એમનો સત્સંગનો લાભ લે છે, અને મુક્તાનંદ સ્વામી તો અમૃત મીઠું ફળ, નામ લઈએ તો સહજાનંદ સ્વામીની આંખમાં પાણી આવી જાય એવો સાધુ. હજાર હજાર નારદને ભાંગીને એક સાધુ બનાવ્યો એવો મુક્તાનંદ સ્વામી, હે પ્રેમ આવતા, પણ જેનો પ્રેમ આમ ગંભીર ક્યાંય દેખાય નહીં તમને. સહજાનંદ સ્વામી પાસે શું હતા? મૂર્તિમાન ત્યાગ, મૂર્તિમાન વૈરાગ્ય, મૂર્તિમાન પ્રેમ, મૂર્તિમાન આત્મનિષ્ઠા, મૂર્તિમાન બ્રહ્મરૂપ દશાવાળા, મૂર્તિમાન તો વૈરાગ્ય. એક એક કામ નિષ્કુળાનંદ સ્વામીનું નામ લ્યો એટલે મૂર્તિમાન તો વૈરાગ્ય, તો બ્રહ્મરૂપ દશાનું નામ લ્યો એટલે ગુણાતીત બાપ યાદ આવે. કેવા કેવા એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, પ્રેમનો દરિયો સચ્ચિદાનંદ સ્વામી, સમર્પણની મૂર્તિ દાદા ખાચર, મૂર્તિમાન એક એક સદગુણો, એની દરબારી સભા ભરાઈને બેઠી હતી સહજાનંદ સ્વામીની પાસે. કડવા લીમડાની નીચે મીઠા અમૃતની વર્ષા થતી હતી દાદાના દરબાર. તો મુકુંદાસ પછી વૈરાગીની સાથે રહે છે, રામકથા કરે છે, ગામ લોકો શ્રવણ કરે છે, ખૂબ મુકુંદના મીઠી વાણી, આચરણશીલ વ્યક્તિત્વ, એની સાથે ખૂબ હેત છે લોકો. એ જ વખતે સદગુરુ રામાનંદ સ્વામી સરદાર પધાર્યા, જે આજે પણ એ ઓરડી ને બધું છે. હવે ગામ લોકોને ઘણાને પરિચય રામાનંદ સ્વામી, જે લોકો મુકુંદાસજી પાસે રામચરિત સાંભળવા જતા હતા, હવે બધા ત્યાં રામાનંદ સ્વામી પાસે બેસી ગયા. મુકુંદાસજી તો રાહ જોઈ રહ્યા, અમુક હશે એ બેસતા હશે કે જેને એલર્જી હોય રામાનંદ સ્વામીની, કારણ કે સંપ્રદાયો છે એ મીઠાશ ફેલાવવાની જગ્યાએ એલર્જી તો ફેલાવતા જ હોય. આપણે દૂધ પીએ છીએ, શાક ખાઈએ છીએ, દૂધી લઈએ છીએ, રીંગણા લઈએ છીએ, ત્યારે આપણે ક્યાંય પૂછતા નથી કે કોની વાડીમાંથી આવ્યું છે, કોની દુકાનમાંથી આવ્યું છે. અને જીવનમાં કોઈ સદગુણ લેવો હોય ત્યારે આપણે તરત જ સાંપ્રદાયિકતાની દિવાલ ઊભી કરી દઈએ છીએ. આ ક્યાંથી આવ્યું છે? સદગુણ જ્યાંથી આવતો હોય ત્યાંથી લેવો જોઈએ. આપણે તો મહેમદ પૈગંબર સાહેબના પણ દ્રષ્ટાંતો આપીએ છીએ કે આપણે બે નથી, આપણે ત્રણ છે. આવો વિશ્વાસ આપણે ઘણા પ્રસંગોમાં પૈગંબર સાહેબના કીધા છે. એમ સામે પક્ષે લોકો રામ અને કૃષ્ણના દ્રષ્ટાંત આપે તો કામ થાય. એટલે મુકુંદાસજી પાસે આજે કોઈ ન રહ્યું, ઈને ગીને આદમી. એટલે પૂછ્યું કે બધા ક્યાં ગયા? અરે ખબર નથી મુકુંદાસ, રામાનંદ સ્વામી પધાર્યા છે. એ કોણ છે? અરે મુકુંદાસ તું બહુત ભોલે, એક બાર ચલો દર્શન જેવા કરવા જેવા પુરુષ, પ્રગલ્ભ મૂર્તિ. અહો ભગવાન ન જોયા હોય તો ભગવાન જોઈ ગયો. મુકુંદાસ આટલું સાંભળ્યું, રામાનંદ એમ જયારે નામ સાંભળ્યું હતું ને ત્યારે 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા હતા. જાણે પૂર્વ જન્મની પ્રીત હોય, જાણે આકાશવાણીએ મને એ જ કહ્યું છે. કારણ કે આ વૈરાગ્યમાં તો હજી દિલ ઠર્યું નહોતું, તરત પોથી મૂકી રામાનંદ સ્વામીની જ્યાં સભા હતી ત્યાં જઈને બેસી ગયા. નાની અવસ્થા છે, રામાનંદ સ્વામી વાતો કરે છે. પણ ભાઈ વૈશાખનો ધોમ ધખતો તાપ હોય અને આમ લૂ ઝરતી હોય ચારે બાજુ, અને લીલું ખરતું વૃક્ષોમાંથી પાન તોડી નાખો ને 2 મિનિટમાં સૂકું ભઠ થઈ જાય એવી વરાળું ફેંકતું હોય, અને એમાં આપણે ભૂલા પડી ગયા હોઈએ, અને એ જ વખતે આપને AC કમ્પાર્ટમેન્ટ કે રૂમ મળી જાય, ને જેવી ટાઢક થાય એવી મુકુંદાસને ઠંડક થઈ ગઈ રામાનંદ સ્વામી પાસે. વાહ વાહ વાહ, જોઈ જ રહ્યા જેમ ચંદ્ર સામે ચકોર જોવે એમ. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ગુરુ વેલા સુઈ જતા હશે એવું આ કથા ઉપરથી લાગે છે. કારણ એને ખબર જ નથી આ ક્યાં જાય છે. અને ગામડામાં આજે 7:30 વાગે હવે ટીવી આવ્યા એટલે, નહીતર તો 7:30-8 વાગ્યા તો આખું ગામ સુઈ ગયું હોય, કૂતરાય સુઈ જાય. હવે ગામડામાં બધા જાગતા થઈ ગયા, 11-12 વાગ્યા સુધી ટીવી ચાલુ હોય આ બધું. બાકી ત્યારે તો નહોતું જ, એ તો હકીકત છે. એટલે પછી ખબર પડી કે આ ક્યાં જાય છે. એટલે ચેલો વયો જાય કોઈને ગમે, એટલે તરત જ લાઠી લઈને રામાનંદ સ્વામી પાસે દિવસે આવ્યા. અરે થોડો ટંટો કર્યો, મારા ચેલાને તમારે નહીં આવવા દેવાનો ભાઈ, અમે કોઈને બોલાવતા નથી, એમની મેળે કોઈ પણ આવે, આ તો ધર્મસભા છે, સત્સંગ છે, આવે બેસે, હું કોને ના પાડું, ના તો ઠીક નહીં થાય. તમારે સુખે અહીંયા રહેવું હોય, સરદારમાં જો પગ મૂકવો હોય તો મારો ચેલો અહીંયા આવશે એ સારું નહીં થાય. રામાનંદ સ્વામીને થયું આ ગામનો ગરડેડો જે દરબાર છે એનો માનીતો, કારણ કે હાથે આરે બેસીને ઉઠવટ હોય બધું હોય ને આપણને માથાકૂટ થાય. એટલે મુકુંદાસને કહી દીધું તમે આવશો નહીં, અમને સુખેથી ધર્મ લાભ લેવા દો, દેવા દો. અને મુકુંદાસજીને જાણે પ્રાણ નીકળી ગયો એવું વસ્તુ લાગ્યું. પણ રાત પડી બીજી, રેવાય કેમ? જો આવ્યું, આપણે શ્રવણની વાત લેવી છે એટલે આપણે આટલું માંડ્યું છે. ચૂપચાપ પાછા મૂળદાસ નીકળી ગયા, પણ ના પાડી છે રામાનંદ સ્વામી અમારી સભામાં નહીં આવતા, સભામાં નહીં જાઓ. એની પાછળ બે ઘર હોય ને ત્યાંની વચ્ચે નવેળું પડે ગામડામાં નાનું, એ અવાવરું જ હોય, એમાં પગ મૂક્યા જેવું ના હોય બધું. એ નવેળામાં મુકુંદદાસ બેઠા અને ત્યાં આમ સાંભળ્યો, આમ ઘોર અંધારી રાત અને મુકુંદદાસ રામાનંદ સ્વામીની કથા સાંભળે છે. આ જેને આપણે મુક્તાનંદ સ્વામી કહીએ છીએ ને, એનું બાળપણ આમ નામ ચિત્રાંકન પિક્ચરાઇઝેશન કરો ને તોય તમને રૂવાડા ઊભા થઈ જાય કે આ કેવી નાની ઉંમરમાં કેમ ત્યાં અમરાપુરના સરદારના મકાનમાં રહીને કથા સાંભળતા છે. રાત્રે વેલો ચોકીદાર નીકળ્યો, એને થોડું આમ હલચલ ચલચલ દેવું દેખાયું એટલે એને થઈ કોઈ ચોર છે, એટલે એને લાકડી પછાડી, હે કોણ છે? મુકુંદદાસ કે, હે બાબા ચૂપ રહો, કોણ છો તમે? ઓ અરે મુકુંદદાસ, તમે અહીંયા ક્યાંથી? હે સીતારામ, પણ તમે કથા સાંભળું છું. તો તમે અંદર જઈને સાંભળો ને. તો કે ત્યાં મને બંધી છે, પ્રતિબંધ છે મારો. કેમ? મને કહ્યું છે કે અમારી સભામાં નહીં આવતા મારા ગુરુને લીધે. અરે એવું હોય, ચાલો હું લઈ જાઉં. હા ચોકીદાર ઉપાડી ગયો. સભાની વચ્ચે જઈને કે, મહાત્માજી રામાનંદજી, આ વિચારો ત્યાં વીછી કુછી બધા જીવ જંતુ રે એવી જગ્યામાં રહીને આ છોકરો કથા સાંભળે છે તમારી, એને આટલું બધું લાગે છે, તો તમે તો દયાળુ છો, સભામાં બેસવા દો, બેસી જાઓ મુકુંદલ. દાદા મૂકીને વયો ગયો. રામાનંદ સ્વામી કે, દારે કરી, હવે જો આમ કરશું તો બહુ માથાકૂટ થશે. એટલે મુકુંદદાસને કીધું, જો હવે અમે સવારે અહીંથી જઈએ છીએ, હવે અમે નહીં રહી. પગ પકડીને રડી પડ્યા, પ્રભુ હું તમારા વગર હવે નહીં જીવી શકું. મુકુંદ મુકુંદ મુકુંદ, હું તને ઓળખું છું, જો તારે અમારી સાથે રહેવું હોય તો અમે તો બંધિયા જઈએ છીએ અહીંથી, ગુરુની રજા ચિઠ્ઠી લખીને આવજે તો રાખશું. અને પછી આખી કથા લાંબી માંડીએ તો આખું મુક્તાનંદ સ્વામીનું આખ્યાન થાય, એમાં જ આપણી રાત પડે, એટલે આપણે કંઈ ધંધો કરાય નહીં. પણ એ પછી બધું લીધું ને પછી ગયા ને પછી એમની પાસે બંધિયા પહોંચ્યા અને રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને મુકુંદદાસનું નામ પાડ્યું મુક્તાનંદ સ્વામી. પણ જુઓ શ્રવણ હેત હોય તો સાંભળ્યા વગર રહેવાય. હવે આપણે વિચારવાનું કે આપણે શ્રવણ કેટલું તાન છે એમ છે. આમાં અમુક લોકોને છે કે એને ન રહેવાય કથા સાંભળ્યા વગર, એડિક્શન જેવું હોય, વ્યસન થઈ ગયું હોય. અને ઘણા ને તો પછી જવાય જાય 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 છે, કશો વાંધો નહીં, સીડી મળે જ છે. અને સેવા સેવા વગર ના રહેવાય. જો મને ફરી ફરીને સંકોચ થાય છે, આ કોઈ સાધુ સંતોમાં જોડવા માટે આ કથા નથી થતી, મારે તો વિશ્લેષણ કરવું છે એટલી જ વાત છે. તમને જ્યાં કોઈ સારા સાધુ લાગે ને એ સાધુઓમાં આ વસ્તુ હોવી જ જોઈએ, એટલું જ તમને કહેવાનું છે. ગ્રંથોમાં જે છે એની આપણે એક ઉદ્ઘાટન કરીએ છીએ. અને જો કે કંઈ એવાય તમે કંઈ મુમુક્ષુ નથી, કીધા ભેળું તમને જીવમાં ઉતરી જાય એટલું તો નહીં. છોકરાએ સાહેબે પૂછેલું છોકરાઓને કે સત્ય અને બ્રહ્મ એના વિશે શું તફાવત છે, એટલે તરત એક છોકરો ઊભો થઈને કે, સાહેબ તમે જે ભણાવો છો એ બધું સત્ય છે, પણ તમે એમ માનો છો કે અમે ભણીએ છીએ એ તમારો ભ્રમ છે. એટલે એટલું તમને ખબર હોય ને શું ભ્રમ છે એ, એમ કઈ તમે ભણી જાઓ તો સભા ભ્રમરૂપ ના થઈ જાય. પણ છતાંય મારી ફરજ છે કે ભાઈ આ આપણે કોઈ પેલી રીતે નથી કહેતા, શાસ્ત્રના અર્થ છે એને આપણે જણાવવાની કોશિશ કરીએ છીએ. જો કોઈને લાગી જાય તો એનું કામ થઈ જાય બસ. સેવા સેવા વગર ના રહેવાય. એટલે આ જીવુબાન લાડુબાયા દાદા ખાચરના બહેન બંને બહેનો, એને જીવનમાં શું અધૂરું હતું, છતાંય તમે સેવા માટે જો શ્રીજી મહારાજની સેવા તો કરતા જ, પણ સંતો ભક્તો સતત સેવા માટે બંને બહેનોને મીઠો કલહ થાય ને, ક્યારેક ક્યારેક તો શ્રીજી મહારાજને વચ્ચે પડવું પડે, હા હા રાખો રાખો હવે તમે આ સેવા કરજો, લ્યો હું વેચી દઉં, આવો મીઠો ઝઘડો થાય સેવામાં. આપણને તેમ એ કરી નાખતો હોય તો સારું, કઈ વાંધો ના આવે તમે કરી નાખો ચાલો. ન કરવું પડે એના માટે ઝઘડીએ, કરવા માટે ન ઝઘડીએ. અહીં તો સેવા માટે જ કલહ થાય, મીઠો કંકાસ થાય, હું કરીશ પેલા કે અમે કરશું. અને રોજ કંઈક ને કંઈક સંતો ભક્તો માટે અખંડ ભાઈ 30-30 વર્ષ સુધી, અને ત્યાર પછી કેટલા વર્ષ સુધી જીવવા લાડુવા રહ્યા છે, ત્યારે હજારો હરિભક્તોનો અવર જવર. 5 દિવસ કોઈ મહેમાનોને સાચવી તો જુઓ, છઠ્ઠે દિવસે એમ થાય કે હવે જાય તો સારું, ન જાય તો બસ કે રેલવેના આપણે એને ટાઈમ ટેબલ મૂકીએ ટેબલ પાછળ, કાજરા વાંચી લેજો ને, તો ઓયલા કટકુંદી જેવા હોય. અમારે બસ ને ટ્રેન ને ન્યા કોઈ સીધી ડાયરેક્ટ જાતી નથી, તો આપણે ચોખ્ખું એમ કહીએ ભાઈ હવે તમારા ઘરના યાદ કરતા છે, કુટુંબ પરિવાર છોકરા બધા, હા મને એમ છે યાદ કરતા છે, હું એને અહીં બધાને બોલાવી લઉં. આને તો ભડાકે દેવા જેવું મન થાય ને, પણ અહીંયા જુઓ આ જીવબા લાડુબા દાદા ખાચરા બધા એને જેમ 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 સેવા મળે એમ 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 રાજી થાય છે. ઉલટાનું ભક્ત ચિંતામણી વાંચજો, શ્રીજી મહારાજ સંતોને ઠપકો આપે કે મેં તમને 5 દિવસ પહેલા આવવાનું કહ્યું હતું, તમે 20 દિવસ પહેલા આવી ગયા, આવો અવિવેક ન કરો. અહીંયા તો બધું સચવાશે પણ બીજી જગ્યાએ આવું ન કરો. સંતોને ભૂખ હોય શ્રીજીના દર્શનની એટલે આવીને દોડે, તોય મહારાજ પાછો વ્યવહાર શીખવાડે આમ ન આવું. કારણ કે આવે એટલે 500-500, 1200-1200 સંતો બધાનું એ પૂરું કરવું ભાઈ, અમે બધાનું સાચવવું, બહુ જ કઠણ છે. આની નોંધ દંતાલીવાલા સચ્ચિદાનંદ સ્વામીએ પણ લીધી ને એના આશ્રમમાં દાદા ખાચરનું સ્ટેચ્યુ પ્રતિમા મૂર્તિ પધરાવી છે કે આ દાદા ખાચરને લાખ લાખ પ્રણામ કરવા જોઈએ, જેણે શ્રીજી મહારાજ સમેત 500-500 પરમહંસો અને હજારો હરિભક્તોને 30-30 વર્ષ સુધી સાચવા. સચ્ચિદાનંદ સ્વામી કે હું સાધુ છું, મને ખબર પડે સાધુની નાતને સાચવવી જગતમાં ભૂંડામ ભૂંડી, હા એને ન સચવાય બહુ કઠણ. 50 ગ્રહસ્થોને સાચવવા સારા, પણ 5 સાધુને ભેળા સાચવવા કઠણ. ત્યારે આટલા આટલા સંતો, આટલા આટલા ભક્તો વર્ષો વર્ષો સુધી એને સાચવાય, એ દાદા ખાચરને લાખ લાખ પ્રણામ છે. શું વાત છે ભાઈ, જીવવા લાડુવાને સેવા માટે કલા. આજે તમે તમે જુઓ આપણે આ દુધાળાની બહેનો, આ તો એક દ્રષ્ટાંત, ઘણા ઘણા બહેનો હોય છે પણ એ બસ ઠાકોરજીને માટે સંતોને માટે કાંઈક ને કાંઈક, કોઈ અથાણા કોઈ પાપડ શુદ્ધ એની બનાવવાની રીત સાંખ્યોગી છે એટલે બધું આવડે, તો એ કંઈક ને કંઈક કરે જ રાખતા હોય. એમ અહીંયા આપણે મેમનગર ગુરુકુળની આસપાસ જે એવા તેની ભક્તો પરિવાર છે, તો એમના બહેનો પણ એ કંઈક ને કંઈક ઠાકોરજી માટે સંતો માટે કંઈ ઉપયોગ આવે એવું કરે જ રાખતા હોય. સેવા વગર રહી ના શકે, જેને સેવા કરવી હોય એને મળી જાય છે, જેને નથી કરવી એને ક્યાંય ગોતે તો મળતી નથી. આપણે રમેશભાઈ વોરા રંગપુરના, અમરેલી પાસે રંગપુર, એમના પિતા ભગવાનભાઈ, ભગવાનભાઈના પિતાશ્રી લીંબાભાઈ, લીંબાભાઈના પિતાશ્રી તેજા બાપા, તેજા બાપાને બાલમુકુંદાસજી સ્વામીથી સત્સંગ થયો. આપણે ક્યાંક એકાદ વાર કોઈ જગ્યાએ કહીધું હશે, હા પણ એ ભાઈ એની વાડીએ આ બાલમુકુંદાસજી સ્વામીને સંતો ખાલી જળપાન કરવા ઠાકોરજીને ધરાવવા આવ્યા હતા ને એમાંથી સત્સંગ થયો. પણ કેવો હેત લાગ્યો ને કેવો સત્સંગ થયો ભાઈ. જો એ મારે એનું કેવું છે, સેવાનું જ ખાલી એટલું કેવું છે કે પછી બસ મારો ગુરુ છે, મારો સાધુ છે. આજુબાજુના કોઈ ગામડામાં પણ ક્યાંય દેખાય કે બાલમુકુંદાસજી સંતો આવ્યા છે, માથા ઉપર શેરડીના ભારા લઈને જાય, શેરડી ખેતરમાં બીજું કોઈ ચણા પાક્યા હોય, મગફળી પાકી હોય, જે કોઈ મકાઈ ડોડા ચીવડા આ તે બધું સિઝન પ્રમાણેનો ફળ ફૂલ ખજૂર આ તે બધું, ગાયોના ભેંસોના ઘી માખણ આ બધું દૂધ બધું લઈને પહોંચે. જ્યાં સુધી લઈ જઈ શકાય ત્યાં માથે ઉપાડીને જાય, ને આઘું હોય તો બળદ ગાડામાં ઘોડા ઉપર લઈ જાય. પણ સંતોની બસ એને બધું અર્પણ કરે, એની વાતો સાંભળે, પછી એને શાંતિ થાય. વર્ષોનો ક્રમ, શું એને એ સેવા કરી છે બોલો. આજુબાજુ હોય એટલે આવ્યા જ હોય, અને જો પાછા ગામમાં લઈ આવે તો તેડીની તો વાત અલગ, પણ ગામથી પાછા જાય અને ગામથી આવતા આવતાય અને જાતા જાતાય જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી બસ આવી એની સેવા. હવે કેટલા રાજી થયા હશે બોલો. સંતોને કઈ ખાવું પીવું નથી ભાઈ, તમે બહુ આક્ષેપ ન કરો સાધુઓ ઉપર. હા હવે તો જે એને લાડુ ભાળ્યા ન હોય ને એને મમતા હોય, બાકી કંદોય ને કોઈ દિવસ મોહનથાળ ની કઈ આસક્તિ હોય? રોજ છામે છાતીએ બેઠો હોય મોહનથાળ. સ્વીકાર અને આ સેવા કરે કેવા રાજી થયા હશે. તમે જુઓ ચાર ચાર પાંચ પાંચ પેઢીએ લૌકિક સુખ સમૃદ્ધિનો તો પાર નહીં. પરિવારો અમેરિકા હોય, દેશમાં સારું, પણ રોકડું કલ્યાણ કેવો એ બાલભગવાનદાસજી સ્વામી વર્ષ્યો હશે. હમણાં 2002માં 7 એપ્રિલ 2002 એ તેજા બાપાના દીકરા લીંબા બાપા, લીંબા બાપાના દીકરા ભગવાન બાપા, ભગવાન બાપાના દીકરા ત્રિકમભાઈ, આ રમેશભાઈ ને પેલા વલ્લભભાઈ, એ બધા ભાઈઓ, એ ત્રિકમભાઈ 2 મહિના અગાઉ આવું રોકડું કલ્યાણ આખા આમાં કુટુંબમાં. તમે જુઓ સેવા શું મળે. 2 મહિના પહેલા એમણે એનો મિત્ર રમેશભાઈ હતા એમને કીધું કે તું મારા દીકરાને કહી દે ને આ એના દીકરાનું લગ્નનું ગોઠવે છે પણ મોડું ગોઠવે છે, હું હવે 2 મહિના જ છું. લે જોગી જતીઓને ખબર ના પડે કે હું 2 મહિના જ છું હવે, એટલે કહી દો વહેલા લગ્ન લઈ લે, હું એને મોડે કહી શકતો નથી અને કદાચ કહું તો ઠીક ન લાગે, એટલે તારે ગમે એમ કરી સમજાવીને વહેલા લગ્ન દીકરાને કરાવી નાખ. વહેલા લગ્ન લેવડાવ્યા અને આગલા દિવસે એમણે એની પત્નીને કહ્યું કે જો આ ધોતી, આ ચાદર, આ કંઠી, આ તું રાખ. કેમ? તો કે કાલે મારે ધામમાં જવું છે, આ મને પછી છે ને ઓઢાડજે છેલ્લે અગ્નિ સંસ્કાર વખતે. લે એટલે હાવ હા જા નરવા, હરે ફરે ખાઈ પીએ લે રા કરે, કોણ માને ભાઈ, રા તો મીઠું મીઠું દાંત કાઢે કે રેવા દો ગામમાં કોઈને કહેવાય નહીં. તો કે ભલે તમને લાગે પણ હું કાલ જવાનો જ છું. અને ભાઈ બીજે દિવસે સવારે છાતીમાં દુખાવો થયો, ભાઈ વેળા થયા, લાગ્યું કે એટેક છે, ચલો ડૉક્ટર પાસે તાત્કાલિક અમરેલી દવાખાને, ક્યાંય જવું નથી, તેડું આવી ગયું છે, શ્રીજી કહી ગયા છે અને તમે મને ક્યાં લઈ જાશો હવે, આ પણ કોઈથી રેવાય નહીં ને, ના હોસ્પિટલ જવું જ જોઈએ ને આમ જોઈએ. અરે ભાઈ પણ મારે જવાનું છે, પણ તોય કોઈને એમ સેજે ઓલું થાય, દવાખાને લઈ ગયા, દાખલ કર્યા, ડૉક્ટરો થાય બધા, થોડું ઘણું થયું બધા ઉભા હતા, હાલો હટો 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 હટો, જો આવ્યા છે આ શ્રીજી મહારાજ ને બધા સંતો આવ્યા છે, લ્યો જય સ્વામી નારાયણ હું જાઉં છું ભૈયા. રોકડું કલ્યાણ, દર્શન, શ્રવણ અને આ ત્રણ જયારે આવા હોય ત્યારે સત્સંગમાં હેત થયું કેવા. હેત શા માટે કરવું હજી સમજવા જેવું છે. વર્તાલનું 11મો વચનામૃત. શ્રીજી મહારાજ કે સંતોમાં હેત રાખો. શા માટે? તો કે હેત હોય તો સંતોનો અભાવ ન આવે, અવગુણ ન આવે, દોષ ન આવે. એમ કહીને મહારાજે જે વાત કરી અદ્ભુત કે આ રીતિ લૌકિક જગતમાં પણ છે અને કલ્યાણમાં પણ આ જ રીતિ છે. મતલબ કે જો જ્યાં હેત હોય ત્યાં પછી એનો અભાવ આવતો નથી, એનો દોષ આવતો નથી, એનો અવગુણ આવતો. આ સ્નેહ એટલે હેત ને, સ્નેહને આયુર્વેદમાં સ્નિગ્ધ પદાર્થ કહે, તેલ ઘી આ ચિકાસવાળા છે ને એ સ્નેહ પદાર્થો કહેવાય. આયુર્વેદમાં સ્નેહનો અર્થ સ્નિગ્ધ પદાર્થ, એટલે ચિકિત્સામાં સ્નેહ સ્નિગ્ધ પદાર્થોની આવે ત્યાં સ્નેહ ચિકિત્સા કહેવામાં આવે. એનો અર્થ શું છે? સ્નેહ છે ને એ પણ ચીકણો છે. ચિકાસની શું જરૂર છે? કે જેટલું આપણે અરસપરસ હેત હોય એટલી ચિકાસ હોય, અને ચિકાસ હોય એ લુબ્રિકેટિંગનું કામ કરે, મશીન ઘરઘરાટી અવાજ ઓછો કરે, ઘર્ષણ ઓછું થાય, અથડામણ ઓછી થાય, ટકરાવ ઓછો થાય. હેત હોય ને તો આ ન થાય. ગમે તેવું મશીન હોય, તમારે ગાડી હોય સારામાં સારી હોય, પણ ઓઇલ ના રાખો તો ગુરુ ગુરુ થાય ને, હે ને, કે ના થાય? તો આ બારણું હોય ચર થતું હોય, બે ટીપા ઓઇલ મૂકી દો તો ક્યારે બંધ કર્યું ખોલ્યું ખબર જ ના પડે. એમાં સ્નેહ છે એ સત્સંગમાં લુબ્રિકેટિંગનું કામ કરે છે, નહીતર વાત વાતમાં અથડામણ થાય, વાત વાતમાં ટક્કર થાય કે તું મને કોણ કહેનારો, આમ મને કેમ કહેનારો, કોણ કહેનારો, કોણ સાંભળનારો, શું છે, શું લેવા દેવા, તમારે શું, અમારે શું, અરે પણ શું માંડ્યું છે આ. અને હેત હોય ને તો ટોપરા જેવી દે તો મીઠી લાગે. ઘણા ના હોય ને ભાઈ 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 ફ્રેન્ડ સર્કલ હોય ને એમાં કહે સાહેબ બેઠા છો ને, ભૂત ને પીપળા મળી રહ્યા, હા બેઠા છે, આવી જાઓ આવી જાઓ. અને હેત હોય ને એમ કીધું હોય કે બેઠા છો ને તો ઉભો થઈ જાઓ એમ ને, તમને અહીં નડી છે. અરે ભાઈ તને ઠાકોરજી ત્યાં ત્યાં ચોટાડી રાખે. હેત હોય તો થાય તો સ્મૂધલી ચાલે બધી ફેક્ટરી. એક બાપા છે ને, તે પેલો હિંડોળા ખાટ હોય ને ઝૂલા, એના કડા બોલે કે કિચડી કિક કિચડી કિક કિચડી કિક થાય. તે પછી ઓલા ના દરજી લોકો ટેલર રાખે ઓલી ડબ્બી જેવું, એ લાવીને એમાં ઊંચતા હતા તેલ. તે નાનો એનો ટેણીયો હતો,
પપ્પા એ તમે શું કરો છો? એનો પપ્પા કોણ?
અરે બેટા આ છે ને અવાજ કરે છે ને, એટલે હું એને તેલ લગાવું છું, ઊંજું છું, એટલે હવે છે ને અવાજ ના થાય.
એમ એને ઊંઝી એટલે અવાજ ના કરે, એટલે હોય હવે એમ અલ્લાવાજ નો અવાજ ના કરે, અવાજ કરે ને આ તેલ ના ખાય પછી અવાજ ના કરે એમ. એને પકડી લીધો, અવાજ કરે ને તેલ ના ગાય એટલે પછી અવાજ ના કરે,
ઈ એને પકડી લીધો. અને બપોર થઈને બાપા સૂતા ને ભાઈ નસકોરા ને ગરગાટ બોલી, ઓલી ડબ્બી પકડી આવ્યો ટીન્યો, અને આનું તો ગોલું પાકી ગયું હતું, કઈ વિચારે ના વિચારે પેલા હચડે ખીચડી ખીચડી નાખવા દેવા. જ્યાં જો તમે ટીન્યો હશે પપ્પા અવાજ બંધ થઈ ગયો,
અવાજ બંધ
થઈ ગયો નાકમાં. પણ જોઈ એને હેત હતું તો ટીનિયા ઉપર ગુસ્સો થયો, પ્રેમથી સમાવે ટીનિયા, હા એ ઝૂલામાં અવાજ આવે ને ત્યાં ઓઇલ ના ખાય, આમાં ના ના ખાય. હેત હતું તો ઘર્ષણ ના થયું, અથડામણ ના થયું, ટીનિયાને માર્યો નહીં, કઈ ન થયું, સંઘર્ષ ના થયો. એમ સંતોમાં હેત હોય તો અભાવ ન આવે, અવગુણ ન આવે, ઘર્ષણ ન થાય, ઝઘડો ન થાય. નહીતર જો સાથે રહ્યા અને અભાવ આવે ને અવગુણ આવે તો મોટા સંતનો અવગુણ અભાવ આવે તો આપણું ચકલીનું મોત ઢેફે. હેત જોઈએ. પણ આજે ભાઈ સત્સંગમાં આવે કોને કહેવા જોઈએ, વાતે વાતે ખોટું લાગે, વાતે વાતે અવગુણ આવે, કોઈનો વિશ્વાસ નહીં, આજે આપણો કાલે ક્યાંય વિયો જાય, કંઈ નક્કી જ નહીં, તો આમાં ક્યાં હેત છે? થૂકના હાંધા છે, કોણ એમ કહી શકશે? કેટલાક છાતી ઠોકીને કે ના અમને કશું ના થાય, એવા કેટલા સામાન્ય વિશ્વાસ આવે કે આને તમે છાતીમાં લાત મારો તો આ નથી જવાનો. વચનામૃતમાં મહારાજ કહે છે કે જે એવો હોય અને સૌ સંતને વિશ્વાસ આવે કે આ સત્સંગ છોડીને ક્યાંય જશે નહીં, માટે એને વઢે છે, દખે છે, બધું કહે છે. જ્યારે બીજાને નથી કહેતા, કેમ કે સંતને એનો વિશ્વાસ નથી, એને એમ છે કે આ સત્સંગ મૂકીને જતો રહેશે, એટલે કહેતા નથી. ઘર્ષણ ન થાય. વેર ધેર ઇઝ અ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ પ્રોબ્લેમ ન થાય. એક જણા તાજા તાજા લગ્ન થયેલા, દ્રષ્ટાંતો એ જ આપવા પડે. તો એની પત્ની હતી તો એ આમના આના કપડાં બધા ધોવે ને ઇસ્ત્રી કરે ને, એટલે આ કે ભાઈ આપણે કંઈ ખોટ નથી પૈસાની, લોન્ડ્રીમાં આપી દો બધું, શું કરો ને તમે જા? નહીં એ તો હું જ કરું, તમે મારા પતિદેવ ખરા કે નહીં? ભાઈ હવે રહેવા દો, પતિદેવ જ છું. નહીં મારે તમારી સેવા કરવાનું, મને કેટલું બધું આમ, કેટલું બધું આમ, કેટલું બધું સારું કરો. ઓલો પછી તો આમ તો મોઢાનો મોળો જ હોય એટાણે, કરો આવે, એના એના બધા કપડાં ધોવે, લોન્ડ્રી કરે, બધું કરે, સુખી માણસ, સરસ મજાના શૂટ હોય બધા, એ સરસ મજાનું ચીકણી કલરનું કે ક્રીમ કલરનું હશે શૂટ સરસ. તે આ ઓફિસે થયો ને, તેની પત્નીએ કીધું, તમને આમ દુઃખ નહીં થાય ને? કેમ શું છે વળી? આ સરસ મજાનું પેલું ક્રીમ કલરનું તમારું પેન્ટ નહીં, હા, તે હું આજે જરા ઇસ્ત્રી કરતી હતી ને, તે મારે થોડુંક ભૂલ થઈ ગઈ ને, આમ થોડું રહી ગયું, તો એક જગ્યાએ છે ને આટલું પેન્ટ છે ને એ દાઝી ગયું. કિંમતી શૂટ, હવે લગ્ન વખતના જ બધા સારા સારા જે ક્રીમ કલરનું સારું, આટલું દાઝી ગયું છે. અરે કાંઈ કશો વાંધો નહીં, દાઝી જાય, એમાં શું વાંધો છે, હવે જો એમાં કંઈ મનમાં કાંઈ ન હોય. એવું તો મારી પાસે બીજું છે, એ તો મને ખબર છે તમારી પાસે બીજું છે, એટલે તો મેં લઈ એમાંથી આટલું કાપી અને આ થીગડું મારી દીધું. તોય કશું બોલ્યો ને, કે કઈ વાંધો નહીં, એમાં શું વાંધો છે, તમે તમે તમને તમને આનંદ આવ્યો ને, બસ. કપડા તો ગમે તેટલા બજારમાંથી મળશે, પણ મારા તમારા સ્નેહના સંબંધો તૂટી જશે તો બજારમાંથી નહીં મળે. પેલો કે વેર ધેર ઇઝ અ લવ ધેર ઇઝ અ નો પ્રોબ્લેમ. અને થોડા વર્ષો જાય અને પછી તમે જોવો જમાવટ. હા, પછી એક જણો આમ છે ને, રાતે જતો તો હજી બહુ સમય નહીં થયો, પણ રાત 10-11 જેવો વાગ્યો છે, વાગ્યા છે ને, વગડા જેવો પ્રદેશ, ઘોર ઘનઘોર રાત્રિ, એમાં પેલી એક ચૂડેલ હી હી હા કરીને આવી. આ જરાય બીનો નહીં, કોઈ જાતનું ડરનું નિશાન નહીં, તો ઓલી ચૂડેલ હેપતાઈ ગઈ. ચૂડેલ કે ગજબ છે, એલા તને જરાય ડર ના લાગ્યો? તો કે ડર શું લાગે, તારી નાની બેન મારા ઘરમાં છે, આ પ્રેમ જતો રહે ને પછી આવું થાય, અને નહીતર તો દેવી છે ને, આવું છે ને તેવું છે. નહીં, એક જણો કહેતો હતો કે મારી પત્ની છો દેવી છે, દેવી, બીજો કે મારે દેવી છે, પણ કોને દેવી? એક જણો છે ને, આપણે હમણાં કેતો લગ્ન થતા, એન્ગેજમેન્ટ પછી થયું હોય, સગાઈ થઈ હોય, ત્યાં ના કેતો, પેલો કેતો માથું ઉતરી જાય, હે અમટી જાય ને એવું બધું. એક જણા છે ને, બેઠો હોય તો લગ્ન તો ઘણા વર્ષ થઈ ગયા છે, તેની પત્ની છે ને, જ્યારે જ્યારે એની પાસે આવીને કઈ વાત કરવાની શરૂ કરે, ઓલો દોડ દઈને ચશ્મા કાઢીને પહેરી લે, પત્ની આવે વાત કરવાની ચશ્મા પહેરી લે, એટલે ઓલી ખીજાણી, એ કે હું જ્યારે જ્યારે ટપુ તને વાત કરવા આવું છું, ત્યારે ત્યારે તું ચશ્મા કેમ પહેરી લેશો? તો કે મને ડોક્ટરે કીધું છે, તમને જ્યારે એવું લાગે કે હવે માથું ચડશે અને ચશ્મા પહેરી લેવા. વેર ધેર ઇઝ અ લવ ધેર ઇઝ અ નો પ્રોબ્લેમ. બસ પ્રેમ હશે તો સત્સંગના સંતો ભક્તો સાથે ક્યારે કોઈ પ્રોબ્લેમ ઉભો થશે નહીં, કારણ કે બધું મીઠું લાગશે, બધું ગમશે. ભાવતું હોય તેને કારેલાનો કોઈ દી એવું ગુણ આવે, એ કારેલા ભાડે તેને મજા પડી જાય, વાહ વાહ કારેલા નું શેક છે, આવડો ન ભાવતું હોય એને કારેલું છે. અરે કારેલા તો બહુ સારા સિઝન ના કેરી ની સાથે હોય છે, પણ એ તમને ભાવતું નથી, ભાવ નથી એના પ્રત્યે, પ્રેમ નથી, એટલે કારેલાના આવું ગુણ આવે છે. નહીં તો કારેલું કેવું ગુણકારી છે બોલો, માણસ સાજા માંદા માણસ સાજા કરે એવું છે હકીકતમાં. હેત હોય તો સામી વ્યક્તિમાં દોષ હોય છતાં પણ ન દેખાય, હેતનો સ્વાભાવિક ગુણધર્મ છે. હેત હોય તો સામી વ્યક્તિમાં દોષ હોય તો પણ ન દેખાય, અને હેત ન હોય તો સ્વામી વ્યક્તિમાં દોષ ન હોય તોય દોષ દેખાય. હેત નથી ને એટલે અમૃત જેવો સાધુ પુરુષ હોય, હવે એ તો આવો છે, અહંકારી છે, અભિમાની છે, તમે મેળ્યા નથી ને, અમે તો મેળ્યા છે, એમાં કઈ નથી, ખોટું છે બધું, એમાં કઈ પડવા જેવું નથી, ના બધે આવા ગયો ને, હેત તૂટી જાય એટલે પછી ન હોય એવા અવગુણ દેખાય, નહીં તો છીંક ખાઈ તો એને અમૃત લાગે. હા સ્વામીજી, છીંક ખાઈ કેવું પડે? હા એવી સરસ છીંક ખાય, જોવું માનસી પૂજામાં સંભાળવા મન થાય, લે પણ હેત હોય એટલે, હેત ન હોય એટલે ગમે ત્યારે બકરાની જેમ છીંકું ખાય, એની એ જ વાત. હેત મોટી વાત છે, હેત હોય. જુનાગઢ મંદિરમાં વાડી છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી વખતનો પ્રસંગ છે, તો ઘાસની મોટી ગંજીઓ ગાયો ભેંસ માટે, ગાયો હોય મંદિરની એને માટે ઘાસ એકઠું કરે સૂકું, અને ત્યારે જૂના જમાના ઉપર ખડકવા માટે એટલે કંપીને એવું બધું રાખતા હશે. હવે એક કોળી જ્ઞાતિનો પાર્ષદ, એને આ કંપી બાંધતા બહુ સરસ આવડે, કંપી પેલી સાંકળ ત્યાં પૂરા વજન ઉંચકી જાય ને, ક્રેન જેને તમે કહો છો, હાથેથી ખેંચીને એને બાંધતા બહુ સરસ આવે. પણ હવે એને કોકની સાથે કંઈક વાંકું પડ્યું હોય છે, એટલે માળો એ છેટે એક જાડે જઈને સૂઈ ગયો, એટલે એને ખબર કે આ બંદા સિવાય કોઈને ફાવવાનું નથી, આખરે અહીંયા જ આવવું પડશે, આવડતું હોય એટલે એ તો માથે ઓડે સૂઈ ગયો. હવે ગમે તેને સમજાવવા જાય કોઈ કહે એટલે તરત જ ભયો તો કામ હોય ત્યાં હાલી આવો છો, બાકી અમને કઈ ભૂંસ નથી, હવે તો પછી ભૈયા જાય બધા. એમાં ગુણાતીતાનંદ સ્વામી ખબર પડી કે આવું થયું છે, એટલે સ્વામી બહુ કળ જાણે કે એને કોની સાથે હેત છે એ તમે મને કહો, તો કે એને શિવાનંદ સ્વામી સાથે હેત છે. એમ બોલાવો શિવાનંદ સ્વામીને, ક્યાં છે શિવાનંદ સ્વામી? હા સ્વામી, પેલા ને બોલાઈ આવો. નથી આવતો? એ તો દોડ્યા પેલા ને જઈને, હકીકત ઘટ બનેલી ઘટેલી ઘટના, પેલા ને ફેરવી સૂતો તો લાંબો થઈને, માથે ઓઢીને સફેદ ધોતી ચાદર ઓઢીને, ફેરવીને પાદની લાત મારી, ઉઠે કોળકા, આ ખબર નથી બોતડા બધા ઉભા છે, બધા થઈ રહ્યા છે, તને એક કંપી બાંધવી છે ને સૂતો છો, આમ ચાદર નાખી, શિવાનંદ સ્વામી તમે આવ્યા છો, હાલો હાલો હાલો, તમને ના પડે, લાત મારી, તુકારો કર્યો, કોળકો કીધો, તોય આવ્યો. કેમ આવું હે? જો મોટા પુરુષમાં થઈ જાય તો જીવનો બેડો પાર. ભાઈ બંધોમાં છે, લૌકિક જગતમાં છે, બૈરા છોકરાઓમાં છે, આ છોકરાઓ વૃદ્ધાશ્રમમાં ડોહા ડોહીને મૂકી દે છે, તોય છોકરા કઈ પત્રિકા ન મોકલે, કાર્ડ ન મોકલે, સમાચાર ના આપે, ફોન પણ ના કરે કે અમારે ત્યાં દીકરાના લગ્ન છે, તોય પેલો ડોસી ડોસી ત્યાંથી લાકડી લઈને આવે, અરે પણ તમને મારીને કાઢીને નાખી ગયા છે, એ છોરું કછરું થાય પણ માવતર કમાવતર થડા થાય, આવીને ઉભારી. હે એમ હેત હોય તો અવગુણ અભાવ ના, અને જો સત્સંગમાં આ એક વસ્તુ જ થઈ જાય તો કામ થઈ જાય. બહુ સમજવાનું છે, છાતી એવી થવી જોઈએ, મતલબ કે સ્થિતિ એવી માનસિક થવી જોઈએ કે આપણને કાંઈ વઢવા ટોકવાના કહેવાના પ્રસંગ આવે તો પણ કંઈ થવું જોઈએ, અવળું ન પડવું, કંઈ ન થવું જોઈએ એટલે પછી હા પછી વોટરપ્રૂફ નહીં, એ તો કી ધ્યે રાખે, એમાં શું આપણે શું લેવા દેવા, એમ નહીં પણ સવળું તો કામ. બીજી વાત એ જ વર્તાલનો 11મા વચનામૃતનો ગયો, વચનામૃતમાં તો સકલ શાસ્ત્રોનો સાર, જીવંત શાસ્ત્રો નાખ્યા છો,